શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
49નો સ્વાધ્યાય ચાલે છે. ત્રણ પોસ્ટકાર્ડનો વિષય સ્વાધ્યાયમાં પૂરો થયો. છેલ્લે મુમુક્ષુ જીવને એ શિક્ષા આપી છે કે ઉદયના કાર્યો, ઘરનું જ્ઞાતિનું એવા કોઈ પણ કામ મુમુક્ષુ જીવે ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણીને, એટલે આત્મકલ્યાણમાં અહિતકર જાણીને, નુકસાનમાં કોને રસ હોય? જો નુકસાન છે એમ સમજાય તો એમાં ઉત્સાહ અને ઉમંગ આવવો સંભવિત નથી. લાભમાં જ રસ આવે, લાભ જણાય તો જ જીવને રસ પડે, એ જીવનો સ્વભાવ છે. એટલે એને પ્રતિબંધરૂપ જાણીને પ્રવર્તવું ઘટે અને તેને કદાપિ મુખ્ય કરીને, મુખ્યતા આપીને પ્રવર્તવું ન ઘટે. એટલે કે એ બાજુમાં રહેલા કાર્યો છે. મારા જીવનનું મુખ્ય કાર્ય મારું આત્મકલ્યાણ છે. એ મુખ્ય કાર્ય કરતા કરતા બાજુના સાઈડ બિઝનેસ કરવો પડે છે, કર્યા વિના ચાલે એવું નથી એમ જાણીને નિરસ પરિણામે ઉદાસીન ભાવે એમાં પ્રવર્તવું ઘટે છે. એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ કે પ્રવૃત્તિમાંથી સમયની જગ્યા, સમયનો અવકાશ પ્રાપ્ત થઈ શકે નહીં. આટલી વાત ત્રીજા પોસ્ટકાર્ડમાં કર્યા પછી હવે ચોથું પોસ્ટકાર્ડ લખાય છે એમનાથી કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના, ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે કે જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ તો નથી, પરંતુ પરંપરાએ મોક્ષ નથી એમ માન્યા વિના એ નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અહીંયા વાક્ય પૂરું થાય છે. શું કહે છે કૃપાળુજી? કે જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવો એ જરૂરી છે. જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરવામાં ન આવે ત્યાં સુધી જીવના કર્તવ્ય અને અકર્તવ્યનો પણ યથાર્થ નિશ્ચય કરી શકાય નહીં, થઈ શકે નહીં. આ એક બહુ સિદ્ધિ સમજાય એવી વાત છે. ઘરમાં પોતાનો નિશ્ચય કયા સ્થાનનો છે એ ખબર વિના ન ઘર ચલાવી શકાય. ઓફિસમાં મારું સ્થાન શું છે એ નિશ્ચય થયા વિના ઓફિસની કોઈ ડ્યુટી ન થાય. અને પ્રાઇમ મિનિસ્ટર હોય ને એ જ ખબર ન હોય કે હું પ્રાઇમ મિનિસ્ટર છું કે પટ્ટાવાળો છું. એ શું કામ કરે, એના કર્તવ્ય કર્તવ્યનો કેવી રીતે નિર્ણય થાય, એમ આત્મ સ્વરૂપનો નિશ્ચય ન થાય તો આત્મા માટે શું કરવા યોગ્ય છે શું નહીં કરવા યોગ્ય છે એ વાત યથાર્થ રીતે નક્કી થઈ શકે નહીં. કેમ કે એનો બેઝ બીજો પકડાય છે. હું જે સ્વરૂપે છું એ સ્વરૂપનો આધાર નહીં લેતા, કોઈ કાલ્પનિક પોતાની પરિસ્થિતિ સમજીને કે જે વાસ્તવિકપણે પોતાનું સ્વરૂપ નથી એમ સમજીને જે કર્તવ્ય કર્તવ્ય નક્કી થાય છે એ કર્તવ્ય કર્તવ્યમાં અવશ્ય ભૂલ થાય છે. આત્મકલ્યાણ થવાનો એમાં કોઈ પ્રસંગ નથી, કોઈ અવસર નથી. અત્યારે તો એક હવા ચાલી છે, માનવ ધર્મને મુખ્ય કરો. બીજો ધર્મ પછી છે, પહેલો ધર્મ માનવનો ધર્મ છે. માનવ માનવ પ્રત્યેની ફરજ સમજો. અમારે સ્નેહ હતા તો કઈ રવીન્દ્રનાથ ટાગોર એમનું નામ લઈને કે ગુરુદેવે આ એક મહામંત્ર આપ્યો છે. ગુરુદેવ કે છે ને માનવ પ્રેમ. માનવ પ્રેમ હોય તો કોઈ દેશ વચ્ચેના વિગ્રહ કોઈ લડાઈ કાંઈ ન રહે. મારી વાત તો એવી છે કે આ આત્મા મૂળ સ્વરૂપે માનવ નથી. આત્મા મૂળ સ્વરૂપે માનવ નથી. ચાર ગતિના કોઈ પણ પર્યાય મૂળ સ્વરૂપે નથી. એ તો એક કર્મજનિત અવસ્થા છે. એ કોઈ મૂળ સ્વરૂપ નથી આત્માનો. કુદરતી જૈન હતા. હું જૈન દર્શનની વિશાળતા એ છે કે પ્રાણી માત્ર સર્વ આત્મા એક જાતિના એક સ્વરૂપ વાળા છે મૂળ સ્વરૂપે. અને જાતિ અપેક્ષાએ કોઈ આત્મામાં કિંચિત માત્ર ફેરફાર નથી. એટલે માત્ર માનવ નહીં પણ જગતના સમસ્ત પ્રાણીઓનો પોતાના જેવો જ પોતાના જેટલો પોતાના જેવડો સ્વીકાર કરવો, એટલી વિશાળ દ્રષ્ટિ જૈન દર્શન સિવાય કોઈ અન્ય દર્શનમાં કે કોઈ અન્ય આદર્શમાં કોઈ સિદ્ધાંતમાં એ વાત જોવામાં આવતી નથી. કૃપાળુદેવે પણ અંતિમ જે વચનો લખ્યા આપણે હમણાં સ્વાધ્યાય કર્યો એમાં પણ એક વાત આવી કે શાસ્ત્ર રચના શા માટે કરી છે. જીન પદ ને જે પદે એકતા ભેદભાવ નહીં કોઈ. જેવું જીનેશ્વરનું સ્વરૂપ છે એવું જ મૂળ સ્વરૂપ આત્માનું છે. એમાં કિંચિત માત્ર તફાવત નથી. ભેદ એટલે તફાવત નથી. આટલું કહેવા માટે સર્વશાસ્ત્રોની રચના થઈ છે અથવા આવા સ્વરૂપનું લક્ષ્ય થવા અર્થે આવા સ્વરૂપનો નિશ્ચય થવા અર્થે કયા શાસ્ત્ર સુખદાય. લક્ષ્ય થવા અને તેહનો તે સ્વરૂપનો લક્ષ્ય થવા માટે બધા જ શાસ્ત્રો કયા છે. હવે જ્યારે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય મુખ્યપણે કરીએ છીએ ત્યારે એ સ્વાધ્યાય શા હેતુથી કરવો એ કૃપાળુદેવના આ પદથી સમજી શકાય છે કે મુમુક્ષુ જીવે શાસ્ત્ર સ્વાધ્યાય આત્મ સ્વરૂપનો લક્ષ્ય થવાને અર્થે કરવા. આત્મ સ્વરૂપનો લક્ષ્ય થવો એમ કહો, આત્મ સ્વરૂપનો નિશ્ચય થવો એમ કહો, આત્મ સ્વરૂપની ઓળખાણ થવી એમ કહો કે આત્મ સ્વરૂપ પામવા માટેનું નિયમબદ્ધ કારણ જેને 751માં બીજું સંકેત કહ્યું છે અનન્ય કારણ કહો, એટલા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે. અને જે સ્વાધ્યાય કરે છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એને આત્માનો વિચાર કરતા અને આત્માનો નિશ્ચય કરતા ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના થઈ આવે છે. કોઈ આત્માને કેવો કલ્પે છે, કોઈ આત્માને કેવો કલ્પે છે, કોઈ આત્માને કેવો કલ્પે છે, એમ શા માટે થાય છે? આત્માને આત્માના અંધી પુરુષોના વચન દ્વારા વિચારતા પણ એ આત્મા સંબંધીની ભિન્ન ભિન્ન કલ્પના થવાનું કારણ શું, એનું એક અનુભવપૂર્ણ પ્રતિપાદન આ જગ્યાએ કૃપાળુદેવના વચનામૃતમાં થયું છે કે એ વિચાર કરનાર જીવ જો લોકસંજ્ઞામાં હોય, આત્માનો વિચાર કરનાર જીવ જો ઓઘસંજ્ઞામાં હોય, કે આત્માનો વિચાર કરનારો જીવ અસત્સંગની પ્રીતિ વાળો હોય, તો અવશ્ય એ વિચાર કરતા કરતા એનો યથાર્થ નિર્ધાર કરવાને બદલે કોઈને કોઈ કલ્પનામાં પડી જશે. અને પોતાનું આત્મ સ્વરૂપ એ પરમ પ્રયોગનભૂત વિષય હોવાથી પ્રયોગનભૂત વિષયમાં બુદ્ધિપૂર્વક વિપરીત જાણવું, અન્યથા કલ્પના કરવી, તે માત્ર મિથ્યાત્વ નથી પણ નવું ગ્રહણ કરેલું ગ્રહિત મિથ્યાત્વ છે. અને એટલા માટે બીજી કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા તત્વજ્ઞાન વિષયક અભ્યાસ કરનાર મુમુક્ષુ જીવની જવાબદારી વધી જાય છે કે જો તે યથાર્થ નિશ્ચય કરે તો એને આત્મલક્ષ્ય થઈ અને આત્મ અનુભવ થાય. જો એ નિશ્ચય કરવામાં ભૂલ થાય, કલ્પના થાય, વિપરીતતા થાય, અન્યથાપણો થાય, તો અગ્રહિતમાંથી ગ્રહિત મિથ્યાત્વમાં આવી જવાય. આવું એક આ કાર્યનું જવાબદારીપણું પણ છે. અને તેથી આ વિષયમાં વિશેષ સાવધાની, વિશેષ કાળજી રાખીને આ વિષયમાં પ્રવેશવું કે આગળ વધવું ઘટે છે. આ એક બહુ મહત્વની વાત કૃપાળુદેવે આ પત્રની અંદર પ્રતિપાદન કરી છે. લોકસંગના જ્યારે કોઈ પણ જીવને હોય છે ત્યારે લોકસંગના વશ આ જીવની બાહ્ય વૃત્તિ તીવ્રપણે પ્રવર્તે છે અને તે અંતરવૃત્તિ થવાની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. અંતરવૃત્તિએ અંતર્મુખ ચિત્તની વિચારધારામાં જે સ્વરૂપ નિશ્ચય થાય એ સ્થિતિમાં જે સ્વરૂપનો નિર્ધાર થાય, લક્ષ્ય થાય, એનાથી ઘણી જ વિરુદ્ધ પ્રવૃત્તિ લોકસંજ્ઞાવાળા જીવના પરિણામની હોય છે. અને તેથી આત્મ સ્વરૂપનો વિચાર કરવામાં એ જીવ અવશ્ય કલ્પના કરશે. કલ્પના કરશે એટલું જ નહીં પણ એ એમ સમજશે કે હું કંઈક વિશેષ સમજું છું અને એ મારી વિશેષ સમજણથી હું લોકોને પ્રભાવિત કરું. પોતાના ક્ષયોપશમથી, પોતાની જાણકારીથી, પોતાના વિચારોથી બીજા લોકોને પ્રભાવિત કરવા અથવા બીજા લોકોની અથવા જે તે સમાજમાં પોતાની ઉપસ્થિતિને પરિચય હોય તેવાની વચ્ચે તે લોકોની નજરમાં પોતાનું કોઈ વિશિષ્ટ સ્થાન અથવા જે કાંઈ સ્થાન હોય તે સ્થાન એ બરાબર રહે, એમાં કાંઈ વિશેષતા વધે એવું કાંઈ પણ લોક સંબંધીનો વિચાર એ લોકસંજ્ઞા છે અને આત્મકલ્યાણથી એ એટલો વિરુદ્ધ છે કે અન્યત્ર કૃપાળુ દેવ લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કહે છે. કેવું કહે છે? કાળકૂટ ઝેર છે. આત્માના શાંતિમય જીવન માટે, અમૃતમય જીવન માટે વિરુદ્ધ એવું ઝેર છે. એટલે એ વિષયમાં મુમુક્ષુએ અત્યંત સાવધાન રહેવું જરૂરી છે. જગતને રૂગડું દેખાડવા કાંઈ કરવું નથી, રૂડું હોય તે જ કરવું છે. આવો એક દ્રઢ નિશ્ચય હોય તો એ કોઈને સામું નહીં જોવે અને બીજાની સામું જોનારમાં દીનતા એવા વિના રહેતી નથી. નિંદા પ્રશંસાર્થે મુમુક્ષુ જીવની કોઈ પણ પ્રવૃત્તિ ઘટતી નથી અને એ તો પૂર્વકર્મને આધીન છે. અપયશ નામ કર્મનો ઉદય હોય, યશ નામ કર્મનો ઉદય હોય, એ પ્રમાણે જગતના જીવોને ઉદય પ્રમાણે બાહ્ય સંયોગ યશ અપયશનો બને છે. જ્યારે એ વિષય પૂર્વકર્મ આધીન છે તો પછી એના માટે પ્રયત્ન કરવો, એનો અર્થ કે આત્મકલ્યાણ માટે પ્રયત્ન ન કરવો, એવો ચોખ્ખો એનો અર્થ થાય છે અને એ પ્રયોજનથી વિપરીત જાય છે. એટલે આત્મસ્વરૂપનો વિચાર કરતા આત્મસ્વરૂપની કલ્પના થઈ જવાનું કારણ, મોટું કારણ લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞાથી તો ઘણા દોષોની ઉત્પત્તિ થાય છે. આ તો એક પ્રધાન દોષ છે કે જે આત્મસ્વરૂપનો નિશ્ચય કરવા જતાં ગોથું ખવડાવે છે, એવો બહુ મોટો દોષ છે. બાકી નાના નાના તો એટલા બધા દોષ જન્મે લોકસંજ્ઞાવાળા જીવને કે લોકોની મુખ્યતા કરવા જતાં, સમાજની મુખ્યતા કરવા જતાં દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની વિરાધનામાં ક્યારે કેટલા અંશે આવી જાય એનો હિસાબ કાઢવો મુશ્કેલ છે. એવી પરંપરા એમાંથી ચાલે છે અને તેથી લોકસંજ્ઞાના વિષયમાં ખાસ કરીને કૃપાળુ દેવે ઘણું ધ્યાન ખેંચ્યું છે. શાસ્ત્ર તો ઘણા છે પણ લોકસંજ્ઞાનો વિષય બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. કેટલાક તો તત્વજ્ઞાનના અભ્યાસુ વિદ્વાનોને લોકસંજ્ઞા એટલે શું એ ખબર નથી અને ત્યારે એમ લાગે છે કે કૃપાળુદેવના પત્રો વાંચ્યા નથી એટલે આમ લાગે છે, નહીંતર તો આ વાતથી અજાણ્યો ન હોય. જોકે ઘણા તો વાંચે છે ઉપર ઉપરથી ને એ વિષયને સમજી નથી શકતા, પણ જ્યારે વાંચ્યા જ ન હોય તો બીજા શાસ્ત્રોમાં આ વિષય ઉપર એટલો પ્રકાશ નથી પાડ્યો જેટલો કૃપાળુદેવે આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. અને આ તો બહુ મહત્વનો વિષય છે કે શાસ્ત્ર સ્વાધ્યાય જ્યારે આત્મલક્ષ કરવા માટે, આત્માને ઓળખવા માટે કરીએ છીએ ત્યારે એ જ વિષયની અંદર ભૂલથાપ ખાવી પડે તો બહુ મોટું નુકસાન થાય ગ્રહિત મિથ્યાત્વ સુધીનું અને એનું કારણ એક લોકસંજ્ઞા છે. તો આ તો કોઈ ભોગે પણ એ લોકસંજ્ઞાને સેવી શકાય નહીં. ઓઘ સંજ્ઞા એ ભાવભાષણના અભાવને સૂચવે છે. માત્ર વિચારથી સમજવામાં આવે એટલે ઓગ સંજ્ઞા ટળતી નથી. રૂઢિગત અર્થો એનો સંપ્રદાયમાં એવો પ્રવર્તે છે કે વગર વિચારે ધાર્મિક રૂઢિમાં પ્રવર્તનારા ઓગ સંજ્ઞાએ પ્રવર્તે છે, પણ અમે તો હવે બહુ વિચાર કરીએ છીએ, એક એક શબ્દનો અને એક એક વાક્યનો વિચાર કરનારા છીએ. કેમ કે સ્વાધ્યાયમાં તો એ વિષય સત્સંગમાં એવી રીતે ચાલતો હોય છે, ત્યારે અમારે કેવી રીતે ઓગ સંજ્ઞા હોય? પણ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ભાવભાષણ વિના સંભવિત નથી, અને ભાવભાષણ છે એ ત્યારે જ આવે છે કે જ્યારે જીવને તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પણ એક એવી દરકાર હોય છે કે મને જે પ્રાપ્ત કરવું છે મને પ્રાપ્ત કેમ થતું નથી, એનું કારણ શું? જ્યારે હું આત્માનુભવ પુરુષોના વચનોનો સ્વાધ્યાય કરું છું અને છતાં દિવસો ગયા નહીં, મહિનાઓ ગયા નહીં, વર્ષો ગયા છે છતાં મને પ્રાપ્તિ નથી, અને પ્રાપ્તિ નથી તો એની દરકાર કેટલી છે? અપ્રાપ્તિ સંબંધીની દરકાર કેટલી છે? એ દરકારની ઉણપ, એ દરકાર નહીં હોવી, એનું નામ જ રૂઢિગતપણે પ્રવર્તવું એમ બીજા અર્થમાં થાય છે, ભલે ગમે તેટલો વિચાર કરવામાં આવતો હોય તો પણ. અને ત્યાં સુધી ઓગ સંજ્ઞા રહે છે, અને એ ભાવભાષણ થવા અર્થે જે જે ભાવોનો વિચાર કરવામાં આવે છે તે ભાવો, એમાં ખાસ કરીને વિભાવ ભાવો અને સ્વભાવ ભાવની અંદર જ્ઞાનના ભાવો, જ્ઞાન ગુણના ઉપયોગરૂપ પરિણામો, એ ભાવો તો બધા અનુભવમાં આવે છે, અને અનુભવમાં આવતા ભાવો, એ ભાવોને જેનો અભ્યાસ કરીએ છીએ એની સાથે મીંઢવીને, એની સાથે અવલોકન કરીને, એ વાચકને વાચ્ય સુધી લંબાવીને, તે વાચક શબ્દો છે એનું વાચ્ય તો ભાવો છે આત્માના, ત્યાં સુધી જ્ઞાનને લંબાવવામાં ન આવે, અને માત્ર તર્કણાથી, ન્યાયથી, અનુમાનથી, આગમથી, શબ્દાર્થથી, ભાવાર્થથી માત્ર વિચાર કોટીમાં રાખવામાં આવે તો એનું ભાવ ભાષણ થતું નથી. એક દ્રષ્ટાંત લઈએ વધારે સ્પષ્ટ થાય એટલા માટે, કે વિતરાગતામાં શાંતિ, નિરાકુળતા, સુખ છે. વિતરાગ ભાવમાં નિરાકુળ સુખ શાંતિ છે, અને રાગનો એક કણ પણ આકુલતાને ઉપજાવે છે. રાગ માત્ર દુઃખરૂપ છે. એવું નથી કે અમુક જાતનો રાગ દુઃખરૂપ છે અને અમુક જાતનો રાગ સુખરૂપ છે, એવું નથી. વાસ્તવિકતાએ તો રાગના કોઈ પણ એક અંશમાં, કોઈ પણ એક કણમાં દુઃખ છે અને સુખ બિલકુલ નથી, શાંતિ બિલકુલ નથી. આવું એક સ્પષ્ટ અધ્યાત્મના પ્રકરણનું જે પ્રતિપાદન છે, તો આ જીવને કેટલાક રાગમાં સુખનો અનુભવ થાય છે અને કેટલાક, કોઈ કોઈ રાગમાં દુઃખનો અનુભવ થાય છે, કોઈ કોઈ રાગમાં સુખનો અનુભવ થાય છે, આ સમજણને ન્યાયથી સ્વીકારવા છતાં કે રાગ માત્ર દુઃખરૂપ છે, છતાં અનુભવમાં ફેર કેમ? અનુભવમાં તફાવત કેમ? માટે પેલી વાત, રાગ દુઃખરૂપ છે એ ન્યાયથી, આગમથી, યુક્તિથી વિચારી હોય તો પણ એનું ભાવભાષણ નથી આવતું. જેમ કે કોઈ એમ કહે કે અમને અમુક રાગમાં તો સુખ જ માલ થાય છે, પણ એ રાગને એને છોડવો પડે છે. કોઈ પણ રાગથી એ થાકે છે. કોઈ એમ કે નહીં, અમને ભગવાનની ભક્તિનો રાગ અમારો એવો છે કે તમે કહો તો ગમે એટલી અમે ભક્તિ કરી. ખોટી વાત છે. થાક લાગે, લાગે ને લાગે જ. અમને શાસ્ત્ર સ્વાધ્યાયનો એટલો બધો રાગ છે કે અમે ખૂબ શાસ્ત્ર સ્વાધ્યાય કરી શકીએ, તો કે નહીં. એમાં પણ જે વિકલ્પ ને રાગ છે એનો થાક લાગે, લાગે ને લાગે જ. અને એ થાકીને મૂકવું જ રહ્યું, છૂટવું જ રહ્યું એનાથી, એ એમ સાબિત કરે છે કે આકુલતાથી જીવને છૂટ્યા વિના, અને એ આકુલતાથી છૂટીને બીજા કોઈ વિષયની આકુલતામાં ગયા વિના, એકને એક વિષયમાં કોઈ પણ જીવ નિરંતર સદાને માટે રહી શકતો નથી. આ સર્વ સંસારી જીવોનો સામાન્ય અનુભવ છે. જ્યારે એ પરિસ્થિતિ છે અને એ યુક્તિ, અનુભવની યુક્તિથી સાબિત થાય છે, સિદ્ધ થાય છે કે રાગ દુઃખરૂપ છે અને રાગ છોડે છૂટકો છે, તો એ વાત યુક્તિ, આગમ, અનુભવ અને સત્પુરુષોના વચનોથી પ્રમાણ બરાબર પ્રમાણિક રીતે વિચારવા છતાં ઓક્ષણમાં કેમ ગણાય? એને કે જ્યાં સુધી ચાલતા રાગમાં દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી ઓક્ષણના છે, અને ચાલતા રાગમાં દુઃખનો અનુભવ ત્યારે જ થાય કે ચાલતા અનુભવને બરાબર તપાસવામાં આવે, નિષ્પક્ષ થઈને તપાસવામાં આવે, તટસ્થ રહીને તપાસવામાં આવે, મધ્યસ્થ રહીને તપાસવામાં આવે, તો જ એ ખ્યાલ આવે કે કોઈ પણ રાગના કણમાં દુઃખની જ ઉત્પત્તિ થાય છે, એ વાત અનુભવ સિદ્ધ છે. એટલે એવા જે વાતો સંમત કરવામાં આવે છે એ જ વાતને અનુભવ પદ્ધતિએ તપાસીને જ્યાં સુધી અનુભવપૂર્વક એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી ઓક્ષસંજ્ઞાની નિવૃત્તિ થતી નથી. અને એ ઓક્ષસંજ્ઞા ગમે તેટલો વિચાર કરનારને પણ આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવામાં કલ્પના થવાનું કારણ બને છે. અન્ય મતોની અંદર અને એમાં પણ વેદાંત જેવા પ્રખર મતાંતરની અંદર બહુ જ બુદ્ધિમાન માણસો થયેલા છે. આદ્ય શંકરાચાર્યથી માંડીને બહુ બુદ્ધિશાળી માણસો થયા છે, અને આત્મ સ્વરૂપની અંદર ના વિષયમાં એ લોકોએ બહુ મોટા મોટા ગ્રંથો લખેલા છે, ઉપનિષદો અને ભાષ્યો ઉપનિષદો ઉપરના ઘણા લખાયેલા છે, ઘણી અધ્યાત્મની વાતો એની અંદર છે. પણ કૃપાળુદેવ 495-96 પત્રોમાં કહે છે કે વેદાંત અને જૈન દર્શનના સિદ્ધાંતોમાં મૂળભૂત અંતર છે. મૂળભૂત અંતરમાં એ વાત છે કે આત્મા એક છે કે આત્મા અનેક છે? તો કે એકોહમ બહુશ્યામિ, હું એક પરમ બ્રહ્મ સ્વરૂપ છું અને ભિન્ન ભિન્ન જુજવા રૂપે મને જોવામાં આવે છે, અને એ જ ભ્રાંતિ છે. જ્યારે જૈન દર્શન કહે છે કે પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન છે અને આત્માની સંખ્યા અનંતની છે, એક નથી પણ અનંતની છે, ક્યાં એક ને ક્યાં અનંત, આટલો મોટો ફરક છે. કેમ આવી કલ્પના થઈ? શું એ લોકો ત્યાગી નહોતા? શું એ લોકોની વિચાર શક્તિ નહોતી? શું એમનો ક્ષયોક્ષમ ઓછો હતો? કાં તો લોકસંજ્ઞા હતી અને કાં તો ઓગસંજ્ઞા હતી. આ કલ્પના થવાનું કારણ એક જ છે. અને એ કૃપાળુ દેવે બહુ ઊંડાણથી આ વાત સંશોધન કરીને લખેલી છે. શાસ્ત્રમાં શોધવા જાવ તો ન મળે એવી વાતો છે. ઉપલબ્ધ સાહિત્યમાં શોધવા જાવ તો મળે નહીં એવી વાતો છે. કે આવા પ્રખર બુદ્ધિમાન માણસો જેને ગ્રંથોની રચના, મોટા મોટા ગ્રંથોની રચના કરી છે ને, એમના સંપ્રદાયમાં એ મહાન ગ્રંથો ગણાય છે. ભગવદ્ ગીતા બહુ મહાન ગ્રંથ ગણાય છે. અને આત્માના વિષયમાં સાંખ્યનો અધિકાર જુઓ તો સાંખ્યનો અધિકાર સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા સમયસારમાં કુંદકુંડ આચાર્ય કયો છે એવું પ્રતિપાદન સાંખ્યના અધિકારની અંદર તમને જોવા મળે. બીજો અધ્યાય છે ભગવદ્ ગીતાનો. પણ ત્રીજા અધિકાર ચોથા અધિકારમાં જાઓ એટલે પાછો આખો ફેરફાર. નામવાળા હતા માટે ભૂલ થઈ છે એવું નથી. ત્યાગીઓ હોય છે, સંન્યાસીઓ હોય છે અને વિશેષ બુદ્ધિમાન હોય છે, પણ આત્મસ્વરૂપની કલ્પના કરવામાં કેમ ભૂલ થાય છે? આ તો આપણે એક સમર્થ દ્રષ્ટાંત લઈએ છીએ. આપણે તો હજી ગૃહસ્થિમાં વિષય કષાયના સંયોગમાં અને અલ્પ બુદ્ધિવાળા હોવા છતાં પણ જે મૂળ મુદ્દો વિચારવાનું છે એ વિચારવાનો છે કે આવા એક પરમ પ્રયોજનભૂત વિષયમાં કલ્પના થવાનું મૂળ કારણ શું છે? અને એ કારણ આપણે ભૂલે ચૂકે સેવતા નથી ને, આટલો વિચાર કરી લેવાનો છે. તો એમાં આ જગ્યાએ જે મહત્વની વાત કરી છે એ અતિશય મહત્વની વાત કરી છે કે આત્મસ્વરૂપનો વિચાર કરવામાં ક્યાંય પણ કલ્પના ન થવી જોઈએ, લોકસંજ્ઞામાં પણ ઉદાસીનતા ન ભજવી જોઈએ, ઓગસંજ્ઞામાં પણ જરાય બેદરકારી કે ઉદાસીનતા ન રહેવી જોઈએ. પૂરી કાળજીથી આ બંને સંજ્ઞા છોડવી, એ ઉપરાંત અસત્સંગ રુચિ, અસત્સંગની રુચિ એ પણ આ નિર્ણય કરવામાં કલ્પનાને ઊભી કરશે. સત્સંગની રુચિ હોવી જોઈએ, અસત્સંગની અરુચિ હોવી જોઈએ. જોકે સત્સંગ બહુ અલ્પ માત્રામાં થાય છે અને બાકી અસત્સંગનો ઘેરાવો વર્તમાન કાળમાં એટલો બધો જોવામાં આવે છે, એટલો બધો જોવામાં આવે છે કે બચવું મુશ્કેલ પડે. અને આત્માર્થી જીવે તો એના માટે ઘણી કાળજી લેવી પડે, ઘણી સાવધાની રાખવી પડે એવી કોઈ વર્તમાન પરિસ્થિતિ છે. એક કલાક સ્વાધ્યાય કરે ને 23 કલાક બાકી અસત્સંગનો જ ઘેરાવો છે. ઘરે જાય કે દુકાનમાં જાય, ઓફિસમાં જાય કે સમાજમાં જાય, બજારમાં જાય કે ક્યાં જાય, ક્યાંય સત્સંગ નથી. સત્સંગ દુર્લભ થઈ પડ્યો એવો આ કાળ છે. ત્યાં એને સત્સંગના સિવાયના કાળમાં સ્વાધ્યાય અને સ્વાધ્યાય સિવાયના કાળમાં અસત્સંગ હોય ત્યાં એની અરુચિના પરિણામ અવશ્ય અવશ્ય હોવા કે થવા જોઈએ. રુચિના પરિણામ થાય તો આત્મસ્વરૂપનો નિર્ધાર કરવામાં મુશ્કેલી આવશે, આવશે ને આવશે જ. એટલે એક અસત્સંગથી બચવા માટે, કેમ કે પૂર્વકર્મના યોગ્ય કુટુંબ છે કે જેને છોડી શકતો નથી, પૂર્વકર્મના યોગે વ્યવસાય છે કે જેને છોડી શકતો નથી, પૂર્વકર્મના યોગે જે સમાજ છે કે જે અસત્સંગ રૂપ છે એની વચ્ચે આવેલો છે, આવ્યો છે પોતાના અપરાધથી, આવ્યો છે પોતાના પૂર્વકર્મ એટલે પોતાના અપરાધથી આવ્યો છે, પણ એ ઉદયની વચ્ચે રહીને હવે કામ કરવું છે ત્યારે કઈ રીતે કામ કરવું એ વાત ન સમજે તો બચવાનો કોઈ અવસર નથી. અને તેથી સત્સંગ અને સ્વાધ્યાય સિવાયનું જેટલો યોગ રહે, સંયોગ રહે, તેમાં ક્યાંય પણ રુચિ અને પ્રીતિથી પ્રેમથી રસથી ન પ્રવર્તાય એ મુખ્ય લક્ષ્ય રહેવો જોઈએ. ઉદાસીન પરિણામે બધા પ્રસંગમાંથી પસાર થવું એવી સાવધાની ન રાખવામાં આવે તો આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવાના પ્રયત્નરૂપ જે સત્સંગ અને સ્વાધ્યાય તે નિષ્ફળ થવાની પરિસ્થિતિ આવીને ઊભી રહે છે, એની સફળતા ન પ્રાપ્ત થાય. એટલે સત્સંગ સફળ થવા અર્થે આ ત્રણ મુદ્દા ઉપર બહુ વજન છે કૃપાલુદેવનો, અને એમાં ઉદાસીન થયા વિના પછી તો કાંઈ નથી. નિસત્વ જેટલી કોઈ ક્રિયા ભલે ને જપતપની ક્રિયા કરવામાં આવે એ બધી લોક સંબંધી થઈ રહેશે, લોકસંગના છે એટલે લોક સંબંધી થશે અને લોકોના લોકોમાં સ્થાન મારું બરાબર ટકી ગયું છે એ સિવાય બીજું કાંઈ નહીં હોય એમાં. એમાં ન તો સાક્ષાત મોક્ષ છે ન તો એમાં પરંપરાયો મોક્ષ છે, અત્યારે મોક્ષ નથી ને આગળ ઉપર એ મોક્ષ નથી, એ મોક્ષનો માર્ગ જ નથી. એમ માન્યા વિના એમ સ્વીકાર્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્રો આ પણ એક નિર્ધાર કરવા જેવો વિષય છે કે સત્શાસ્ત્રોની કોટી શું અને અસત્શાસ્ત્રોની કોટી શું, સદગુરુની કોટી શું અને અસદગુરુની કોટી શું, સતદેવ તત્વ શું અને અસતદેવ તત્વ શું, આટલો નિર્ધાર તો ઓછામાં ઓછો ન થાય તો પણ એક ગણિત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે કે બુદ્ધિપૂર્વક અસત્શાસ્ત્રને સત્શાસ્ત્ર માનશે, અસદગુરુને સદગુરુ માનશે અને જે વિતરાગ દેવ નથી એવા કોઈ સરાગી દેવને દેવ માનવાનો પ્રસંગ આવી જશે અથવા તો વિતરાગ દેવની વિરુદ્ધતા કરવાનો પ્રસંગ આવી જશે. એ બંને એક જ છે, અસતદેવને સ્વીકારવા કે સતદેવનો અસ્વીકાર કરવો એ એક સિક્કાની બે બાજુ છે અને એ દેવગુરુ શાસ્ત્ર ત્રણેયમાં લાગુ પડે છે. તેથી એ આત્મ સ્વરૂપને આવરણ કરનારા મુખ્ય કારણો છે, આત્મ સ્વરૂપને આવરણ કરનારા ધંધો વેપાર કે ડેરા છોકરા છે એમ ન કહ્યું, આત્મ સ્વરૂપને આવરણ કરનારા આ મુખ્ય કારણો છે કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષમાં તો ક્યાંય ભૂલ થવી જ ન જોઈએ અને તેને સાક્ષાત આત્મઘાતી જાણવા. ધાર્મિક ક્ષેત્રની અંદર ગડબડ છે, સંસારના સાંસારિક પરિણામો તો એકલા પાપના પોટલા સિવાય બીજું કાંઈ નથી, કેમ કે ત્યાં તો શુભ ભાવે નથી, પણ અહીંયા એ શુભ અશુભનો દોષ કરતા શ્રદ્ધા જ્ઞાનનો મોટો દોષ છે. શું થાય છે, ધર્મના ક્ષેત્રમાં અશુભને મોટો દોષ અને શુભને ઓછો દોષ, અથવા દોષ નહીં બેમાંથી એક વાત સ્વીકારવામાં આવે છે કે અશુભ માટે તો કોઈને વિવાદ જ નથી, એ તો દોષ છે, એ દોષ જ છે કેમ કે પાપ છે, પણ શુભમાં મતાંતર છે, કોઈ ઓછો દોષ કહે છે દોષ કે છે અને કોઈ એને નિર્દોષ પણ ગણે છે. પરંતુ શ્રદ્ધા જ્ઞાનનો દોષ તે બંનેથી મોટો દોષ છે, અશુભથી પણ એ મોટો દોષ છે, અથવા સર્વ અશુભનું કારણ શ્રદ્ધા જ્ઞાનનો દોષ છે એ વાત સમજવી કઠણ પડે છે. એ ઉપર ધ્યાન નથી જતું, એના ઉપર લક્ષ નથી જતું, કે શ્રદ્ધા જ્ઞાનને પહેલાં ઠીક કરવા જોઈએ, પછી તો આપોઆપ આચરણનો અધિકાર ઠીક થઈ જાય છે. એટલે અહીંયા કહ્યું કે એ સાક્ષાત આત્મઘાતી છે. અસત્શાસ્ત્રને કે અસદગુરુને સ્વીકારવા જતા એ સાક્ષાત આત્મઘાતી છે. એ સિદ્ધ જ આત્માનો ઘાત કરનારા પરિણામ થાય છે. પેલા તો નિમિત્ત છે, પણ પોતાના પરિણામ છે એ આત્મઘાતી પરિણામ છે. એવું જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો, એટલે જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અથવા અત્યંત દુર્લભ છે. એ ઘણો દૂર જાય છે સ્વરૂપ નિશ્ચય કરવા માટે. અને જ્યાં સુધી આત્મ સ્વરૂપનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કર્તવ્ય અકર્તવ્યનો કોઈ નિશ્ચય કરવો એ ઘોડાગાડીમાં ઘોડો પાછળ જોડીને ગાડી ચલાવવા જેવી વાત છે. ઘોડાગાડીમાં ઘોડો આગળ હોય ને ડબ્બો પાછળ હોય બેસવાનો, એના બદલે એમ કે નહીં ઘોડો પાછળ જોડો ને ઘોડાગાડીનો ડબ્બો આગળ રાખવાનો, એક્સિડન્ટ સિવાય બીજું કાંઈ ન થાય એમાં. એમ આત્મ સ્વરૂપનો નિશ્ચય કર્યા પહેલા કર્તવ્ય અકર્તવ્યને કોઈ નક્કી કરવા જાય એટલે ક્રમ વિપર્યાસ છે. કાર્ય પદ્ધતિનો એ ક્રમ વિપર્યાસ છે અને એ બહુ મોટો વિપર્યાસ છે. વિપર્યાસ અનેક પ્રકારના છે, એમાં એક ક્રમ વિપર્યાસ પણ એક બહુ મોટો વિપર્યાસ છે. એટલે કયા ક્રમથી કામ કરવું, કાર્ય પદ્ધતિનો અનુક્રમ શું છે એ વિષય ઉપર ધ્યાન દેવામાં ન આવે તો જીવ પોતાની કલ્પનાએ ગમે તેમ ચાલવા માંડે છે, અને એવી રીતે ચાલવાનો કોઈ અવ્યવસ્થિત માર્ગ નથી. આ એક વૈજ્ઞાનિક ઉપાય હોવાથી, વૈજ્ઞાનિક માર્ગ હોવાથી એનો ક્રમ સુવ્યવસ્થિત છે, અને એ વ્યવસ્થા સમજવી રહી, સ્વીકારવી રહી, અંગીકાર કરવી રહી. તેથી એ રીતે તો અત્યંત દુર્લભપણું છે. એટલું જ નહીં, જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, એટલે કે જ્ઞાની પુરુષના આત્મ સ્વરૂપને પ્રગટ દર્શાવનારા એવા વચનો મળવા છતાં, પ્રાપ્ત થવા છતાં પણ ઉપરના કારણોને લીધે, તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. જો લોકસંગના ઓકસંગના ને અસત્સંગ હોય અને જીવ અસત્શાસ્ત્રને અસદગુરુને સ્વીકારતો હોય તો પ્રગટ આત્મ સ્વરૂપને દર્શાવનારા એવા જ્ઞાની પુરુષના વચનો સામે આવે સ્વાધ્યાયમાં, આ જીવ એનો વિચાર કરવા માટે શક્તિમાન થતો નથી, અયોગ્ય રહે છે. એટલી નિમિત્ત સાચું હોય પણ ઉપાદાનની ખામી મોટી ઊભી થાય છે, અને એ જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી આથી વિશેષ શું મળે? પ્રગટ આત્મ સ્વરૂપને દર્શાવનારા જ્ઞાની પુરુષોના વચનો એથી વિશેષ શું જોઈએ? પણ દીવો તો આંખ હોય એને કામ ન છે, સૂર્યનો પ્રકાશ પણ અંધ ન હોય તેને કામમાં આવે છે, પણ જે પોતે જ જાતિ અંધ છે એને કોઈ પ્રકાશ શું કામનો છે? એને કોઈ પ્રકાશ કામનો નથી, એ પરિસ્થિતિ આ રહે છે. એટલે આ ચોથા પોસ્ટકાર્ડમાં તો કૃપાળુ દેવે મુમુક્ષુને ઉપયોગી એવી ઘણી સામગ્રી મૂકી દીધી છે, બહુ મહત્વપૂર્ણ સામગ્રીનું પ્રતિપાદન આ એક પોસ્ટકાર્ડમાં એક ધારા ચાલી છે, એમને લખવાના ઉદયની ધારા ચાલી છે. આત્મા તો આત્માને સ્થાને છે, આત્મ પરિણતિ આત્મ પરિણતિના સ્થાને આત્મા સાથે વળગેલી છે, ઉદય ભાવનું કામ કરે છે. જો કે ઉદય ભાવ ઉપર આત્મપરિણીતનું અસર બને રિફર્કેશન કહીએ, એ બહુ મોટું છે અને એમાં અનેક પ્રકાર ભજે છે. એમાં એક પારમાર્થિક પત્રભારનો પ્રકાર પણ કૃપાળુ દેવને વર્તી રહ્યો છે. એ પારમાર્થિક વિષય પ્રતિપાદન કરતા બહુ મહત્વની વાતો એમણે અનેક પત્રોમાં કરી છે. આખા ગ્રંથમાં એવા લગભગ 45-50 પત્રો એવા છે કે જે મુમુક્ષુ જીવને અત્યંત ઉપયોગી છે. એટલું જ નહીં, અત્યારે જ્યારે અંગ પૂર્વો વિચ્છેદ ગયા છે અને ઉપલબ્ધ શાસ્ત્રોમાં પણ બહુ મર્યાદિત વાતો રહી છે, કેમ કે કેટલાક શાસ્ત્રો સેંકડો વર્ષ પહેલા અને હજારો વર્ષ પહેલા લખાયેલા છે. જેમ કે ભગવાન કુંદકુંદાચાર્યના શાસ્ત્રો 2000 વર્ષ પહેલા લખાયેલા છે, કેટલાક આચાર્યોના શાસ્ત્રો, મુનિઓના શાસ્ત્રો સેંકડો વર્ષ પહેલા લખાયેલા છે. 700-800 વર્ષ પછી તો કોઈ એવા શાસ્ત્રો જ લખાણા નથી એમ કહીએ તો ચાલે. છેલ્લા 700-800 વર્ષમાં, એ પહેલા સેંકડો વર્ષ પહેલા લખાયેલા. અને જ્યારે શાસ્ત્ર રચના થાય છે ત્યારે પ્રાય વર્તમાન સમાજની ત્રુટિને પૂરવા માટે, મુખ્યપણે વર્તમાનમાં સમાજને શેની જરૂર છે, શાસનમાં શું ખૂટે છે, એ વિષયને અનુલક્ષીને જ બહુભાગ શાસ્ત્રો લખાય છે. એટલે એ વાતો અત્યારે કેટલી લાગુ પડે એ જુદું તારવું મુશ્કેલ પડે એમાંથી, અને પોતાની પ્રયોજનભૂત વાત તારવવી ઘણી મુશ્કેલ પડે. એમાં તો બહુ સૂક્ષ્મ અને તીક્ષ્ણ પ્રયોજનની દ્રષ્ટિ જોઈએ. જ્યારે કૃપાળુ દેવે 100 વર્ષ પહેલા, 95 વર્ષ પહેલા, 90 વર્ષ પહેલા જે પત્રો લખેલા છે એ લગભગ વર્તમાન મુમુક્ષુને ઉપયોગી થાય એવો માલ સામાન એમાં ભરેલો છે. બહુ આપણને લાગુ પડે એવી વાત બહુ છે આની અંદર. મુમુક્ષુતાને અને આત્માર્થતાને કેળવવા માટે અને એમાં ઉત્પન્ન થતા પ્રતિબંધોને, રૂકાવટોને, આડશોને અને અવગુણોને છોડવા માટે, ત્યાગવા માટે અનેકવિધ પડકાતે જે માર્ગદર્શન મળે છે એ અદ્ભુત વિષય છે, અને એ શાસ્ત્રમાંથી મેળવવો મુશ્કેલ પડે એવો વિષય છે. એટલે જે અનેક શાસ્ત્રોમાંથી સાર રૂપે મુમુક્ષુએ ગ્રહણ કરવા યોગ્ય વિષય જુદો તારવીને જાણે એમણે મૂકી દીધો હોય, કેમ કે પોતાનું જ્ઞાન અગાધ હતું, અલ્પ આયુષ્યમાં પણ એમનું શાસ્ત્ર અધ્યયન વિશાળ અને ગહન હતો. એટલું વિશાળ હતું એમને, જ્ઞાનના બે પડખા છે, એ જ્ઞાનની વિશાળતાના અને એ જ્ઞાનના ઊંડાણના. વિશાળતા શોષણ ધારક અનેક જીવોમાં હોઈ શકે છે, પણ ઊંડાણ આવવું બહુ મુશ્કેલ છે. અને અધ્યાત્મનો વિષય, આત્મકલ્યાણનો વિષય એ ઊંડાણનો વિષય છે, કેવળ વિશાળતાનો નથી. કૃપાળુ દેવના જ્ઞાનના તો એ બંને વાત બહુ જબરજસ્ત હતી, વિશાળતા પણ એટલી અને ગહનતા ઊંડાણ પણ એટલું જ. ઉપર ઉપરથી સામાન્ય દેખાતા વચનોની અંદર પણ એમનું જે ઊંડાણ છે, એક સામાન્ય પોતાના ઉદયની વાત લખી છે અહીંયા કે ચિત્ત એવા ઉદય વાળો ક્યારેક વર્તે છે, તો એમાં બહુ સામાન્ય વાત લાગે કે આમાં શું કહે છે. અરે એમાં એમ કહે છે કે ચિત્ત વર્તે છે, મારો આત્મા વર્તતો નથી, કેમ કે હું ઉદય ભાવથી ભિન્ન પડેલો છું. બપોરે ચર્ચામાં થોડી વાત થઈ હતી, એવી એમની પોતાના ઉદયની વાત કરતા કરતા પોતાની આત્મદશાની એ ઉદયભાવ ઉપર અસર કયા પ્રકારની છે અને એમાં પરમાર્થ શું છે એ વિશે ખુલી નાખ્યો છે, અથવા ખુલી ગયો છે સહજપણે બહુ કુદરતી રીતે, કેમ કે એ પરિણતિ પોતે પરિણત હતા અને એ પરિણતિનો ચિતાર આપવામાં એમની કલમ બહુ સમર્થ હતી. નહીતર અધ્યાત્મ ભાવોને વ્યક્ત કરવા અરૂપી એવા અને સૂક્ષ્મ એવા અધ્યાત્મ પરિણામોને ભાષા ગોચર કરવા એ કોઈ સાધારણ વાત નથી. કેટલાક પરિણામો તો મનાતીત છે, વિકલ્પાતીત છે, તો વચનાતીત હોય એ કહેવાની જરૂર રહેતી નથી. એવી ગૂઢ અને ગહન વાતોને ભલે સંકેત માત્ર પણ આમાં એક ઈશારો પડ્યો છે, એક સંકેત પડ્યો છે, એને ખોલનાર જોઈએ, એની દ્રષ્ટિ હોય તો એને પકડનાર જોઈએ, નહીં તો પકડાય નહીં એવી વાતો. તો એ ઘણી ગહનતા એમાં, સામાન્ય વચનોમાં પણ ઘણી ગહનતા રહેલી છે. એટલે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્ઞાની પુરુષોના વચનામૃતોનો અધ્યયન અને અવલોકન થવું જોઈએ. સ્વાધ્યાય બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ થવો જોઈએ અને બહુ ગંભીરતાથી થવો જોઈએ. એટલું જ્યાં સુધી ન જવાય તો એમાં રહેલું જે રહસ્ય છે અથવા આત્મહિત માટે એમાં રહેલો જે માલ છે એ માલ ન મળે. અને માત્ર કોઈ વાત વાંચવાથી કે વિચારવાથી મનને સારું લાગે, મને ઠીક લાગે છે, મન સારું મનને ઠીક લાગે છે, એ કોઈ આ મનોરંજનનો વિષય નથી. સાંભળવું સારું લાગે છે એ કોઈ કર્ણેન્દ્રિયનો વિષય નથી. કર્ણેન્દ્રિયથી કે મનથી મનોરંજન થાય કે વાંચવાથી મનોરંજન થાય એ કોઈ આ વચનોની મર્યાદા નથી. આ વચનોની મર્યાદા એટલેથી જ પૂરી કરવામાં આવે તો એ ઘણો અન્યાય છે. એ વચનોના સ્વાધ્યાયમાં આ આત્માને થતો બહુ મોટો અન્યાય છે અને એ અન્યાયથી બચવું જ રહ્યું. એટલે એમ કહ્યું કે આવા ઉક્ત દોષો જો રહે તો જ્ઞાની પુરુષોના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને જીવના સ્વરૂપનો વિચાર કરવાને પોતાના સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી, અથવા એ વચનો બળવાન હોવા છતાં પોતા માટે એ બળવાન થતા નથી. તેથી હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે એટલે કે આત્મ સ્વરૂપ પ્રગટ છે અથવા આત્મ સ્વરૂપ પ્રગટપણે જેને વર્તે છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. શું કહે છે કે આત્મ સ્વરૂપ તો આત્મ સ્વરૂપ જેને પ્રગટ કર્યું હોય એની પાસેથી જ યથાર્થપણે જાણવું અને એનો કોઈ બીજો વિકલ્પ નથી, કોઈ એનો ઓલ્ટરનેટિવ નથી. અને એટલા માટે જ્ઞાની પુરુષ અથવા સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ અનિવાર્ય છે. જૈન દર્શનનો એક સિદ્ધાંત છે દેશના લબ્ધિનો. દેશના લબ્ધિ પ્રગટ આત્મ સ્વરૂપ જેને વર્તે છે તેનાથી જ બીજા જીવને મળે, એ સિવાય દેશના લબ્ધિ કોઈ શાસ્ત્રથી મળી જાય કે કોઈ અજ્ઞાની જીવથી મળી જાય એવું કદી બનતું નથી. આ એક સિદ્ધાંત છે. અને તેથી સમ્યક દર્શનની ઉત્પત્તિનું કારણ જે ભગવાન ઉમા સ્વામીએ લખ્યું કે નિસર્ગાત અધિગમા આત્મા, તત્વાર્થ સૂત્ર મોક્ષ શાસ્ત્રની અંદર પહેલા અધિકાર, તો ત્યાં અધિગમ તો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ લીધા છે, દેવગુરુ અને સત્પુરુષ, પણ અધિગમાત્મા નિસર્ગાત્મા કુદરત લીધી છે કે જેમાં નિમિત્ત ન હોય તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અધિગમ નિમિત્તને સૂચવે છે અને નિસર્ગ છે એ કુદરતને સૂચવે છે. નિસર્ગનો અર્થ જ કુદરત થાય છે, પણ એનો અર્થ એવો નથી કે કોઈને એમને સમ્યક દર્શન થાય છે. જેને નિસર્ગ જ સમ્યક દર્શન થાય છે, અધિગમ જ ન લ્યો અને નિસર્ગ જ સમ્યક દર્શન થાય છે, એને પૂર્વ ભાવમાં સત્પુરુષનો યોગ થયો હોય અને દેશના લબ્ધિથી સંસ્કાર ઝીલા હોય એટલી યોગ્યતામાં એ વખતે આવ્યો હોય, તે જ જીવ પૂર્વ સંસ્કારને વશ વર્તમાનમાં નિસર્ગ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. નહીંતર અધિગમ જ સમ્યક દર્શન જ થાય, નિસર્ગ જ સમ્યક દર્શન થાય જ નહીં. જય એટલે જન્મ થવો, નિસર્ગથી જન્મ થવો તે નિસર્ગ જ, અધિગમથી જન્મ થવો તે અધિગમ જ. તો એ એમ છે કે સત્પુરુષ મેળાવીના મોક્ષ માર્ગમાં યોગ્યતા આવવી, પાપ પ્રાપ્ત થવું તો આગળની વાત છે પુરુષાર્થની, પણ યોગ્યતા આવવી એમાં પણ સત્પુરુષ વિના, પ્રત્યક્ષ સત્પુરુષ વિના બીજી કોઈ રીતે આત્મકલ્યાણ થાય એ કોઈ રીતે સંભવિત જ નથી, અશક્ય અને અસંભવિત ચીજ છે. અને એ વાત પોતે અહીંયા પાંચમા પોસ્ટકાર્ડમાં કરે છે કે એવો નિશ્ચય કરવો, નિશંકપણે એવો નિશ્ચય કરવો કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, જેને પ્રગટ વર્તે છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, એ કહી શકતો નથી. જે ચીજ જોઈ નથી એની વાત કેવી રીતે કરશે? જ્ઞાનમાં જે ચીજ આવી નથી એને કેવી રીતે સમજાવશે? કૂવામાં નથી અવાડામાં આવશે કેવી રીતે? આ બહુ સિદ્ધિ સાદી વાત છે. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કદાચ કોઈ એમ વિચારે કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના પણ મેં આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એ કલ્પનામાં તો ભૂલે ચૂકે પડીશ નહીં તું કે સત્પુરુષ વિના પણ મેં આત્મા જાણી લીધો છે, કેમ કે હું દ્રવથી ગુણથી ને પર્યાયથી ઉત્પાદ્યો અને ધ્રુવથી અને ગુણ ગુણીના ભેદ પ્રબોધેથી હું આત્માને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી બરાબર સમજો છું, શાસ્ત્રથી સમજો છું, એ શાસ્ત્ર જ્ઞાની પુરુષોના લખેલા છે માટે સમજો છું. એ કલ્પના છોડી દેજે. એવી રીતે કદી આત્મ સ્વરૂપ જાણી શકાતું નથી, આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. તેથી તે આત્મારૂપ પુરુષના સત્સંગની, કેવા પુરુષની? સત્પુરુષ ન કહેવાય આવે, એ આત્મારૂપ પુરુષની. 249માં તો એમ કે છે, આ 449 ચાલે, કે સત્પુરુષ તો સાક્ષાત મોક્ષ છે, સત્પુરુષ તો પ્રગટપણે મોક્ષ સ્વરૂપ છે. એટલે તે પુરુષના સત્સંગને નિરંતર કામના રાખી, ભાવના રાખી, ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે એટલે છેવટે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો કે જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર બિલકુલ કરવા યોગ્ય નથી. એમ આ એક પોસ્ટકાર્ડમાં આત્મ સ્વરૂપ જેને પ્રગટ છે એવા આત્મારૂપ પુરુષને પ્રત્યક્ષ યોગની મહત્તા પ્રતિપાદન કરી છે. અને કૃપાળુ દેવના વચનોનો એ એક મુખ્ય અંગ છે કે જે વારંવાર કહેવા ચાહે છે. એના વિશે આપણે કોઈ આધાર પણ મળશે તો કાલના સ્વાધ્યાયમાં છેલ્લે લઈશું. આજે સમય સમાપ્ત.